એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. થોમસ હોબ્સનું નામ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે?
સામાન્ય રીતે એક જ છવિ ઉપસે છે, એક એવો વિચારક જે નિરંકુશ સત્તાનો હિમાયતી હતો.
હા, જેણે કહ્યું કે સરકાર વિનાનું જીવન એકાકી, ગરીબ, દયનીય, પશુવત અને ટૂંકું હોય છે.
બિલકુલ. અને આ અરાજકતાથી બચવા માટે આપણે એક સર્વશક્તિમાન શાસક લિવિયાથન ને આપણી બધી સ્વતંત્રતા સોંપી દેવી જોઈએ.
આજ 26 સદીઓથી પ્રચલિત છે, પણ શું આટલી જ વાત છે? શું હોબ્સનો મુખ્ય ઉદ્દેશ માત્ર દેશમાં એક રાજાનું શાસન સ્થાપિત કરવાનો હતો,
કે પછી આપણે તેમના વિચારોના કેન્દ્રબિંદુને સમજવામાં ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ?
આજે આપણે આ જ પડકારને ઝીલવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસકાર રિચાર્ડ ટકના સંશોધન પર આધારિત કેટલાક સ્ત્રોત છે.
અને ટક એક ખૂબ જ મજબૂત દલીલ કરે છે,
હા, કે હોબ્સને સમજવા માટે આપણે આપણો દૃષ્ટિકોણ બદલવો પડશે. આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે શું હોબ્સ ખરેખર ઘરેલું રાજનીતિના સિદ્ધાંતકાર હતા,
કે પછી આંતરરાષ્ટ્રીય સંબંધોના ઊંડા વિશ્લેષક હતા,
અને એ પણ કે એમની વિચારસરણી પાછળ ધર્મ કે પરંપરા નહીં પણ વિજ્ઞાન અને તર્કની ભૂમિકા કેટલી નિર્ણાયક હતી.
બિલકુલ. આ ચર્ચા હોબ્સ વિશેની આપણી જૂની ધારણાઓને પડકારી શકે છે અને કદાચ એક નવો જ હોબ્સ આપણી સામે રજૂ કરી શકે છે.
તો ચાલો આપણે એ સમયમાં પાછા જઈએ જ્યાંથી હોબ્સે વિચારવાનું શરૂ કર્યું. 17મી સદીનું યુરોપ.
એ સમયગાળો ભયંકર ઉથલપાથલ અને અનિશ્ચિતતાનો હતો, ખરું ને?
હા, જેને રિચાર્ડ ટક સંદેહનું સંકટ એટલે કે સ્કેપ્ટિકલ ક્રાઇસિસ કહે છે.
અને આ કોઈ નાની સૂની વાત નહોતી. જરા કલ્પના કરો કે આજે વિજ્ઞાન અને ધર્મ, જે આપણા જ્ઞાનના બે મુખ્ય આધારસ્તંભ છે, તે બંને અચાનક ખોટા સાબિત થવા લાગે.
ઓહ,
એ સમયમાં આવું જ કંઈક થયું હતું. માર્ટિન લ્યુથરની ધર્મ સુધારણાએ ચર્ચની સદીઓ જૂની સત્તાને પડકારી હતી. હવે ઈશ્વર સુધી પહોંચવાનો એક નહીં પણ અનેક માર્ગો હતા,
અને દરેક પોતાને સાચો કહેતો હતો.
બરાબર. એટલે કે જે સંસ્થા સમાજને નૈતિક રીતે એકસાથે બાંધી રાખતી હતી તેના પર જ લોકોનો વિશ્વાસ ડગમગી ગયો હતો.
અને એ જ સમયે પ્રાચીન ગ્રીક સંદેહવાદીઓના ગ્રંથો ફરીથી યુરોપમાં વંચાવા લાગ્યા.
હા, જે શીખવતા હતા કે આપણે કોઈપણ બાબતે નિશ્ચિત જ્ઞાન મેળવી શકતા નથી. તો પ્રશ્ન એ ઊભો થયો કે જો આપણે સ્વર્ગના રસ્તા વિશે સહમત ન થઈ શકતા હોઈએ તો પૃથ્વી પર શાંતિથી સાથે કેવી રીતે રહેવું?
મતલબ નૈતિકતા, ન્યાય, શાસન, દરેક વસ્તુ પર પ્રશ્નાર્ચિહ્ન લાગી ગયું હતું.
એકદમ. અને આ બૌદ્ધિક અરાજકતા માત્ર પુસ્તકો સુધી સીમિત નહોતી.
ના, એ તો ઇંગ્લેન્ડની ધરતી પર હિંસા અને રક્તપાતના રૂપમાં ફાટી નીકળી, જેને આપણે અંગ્રેજી ગૃહયુદ્ધ તરીકે ઓળખીએ છીએ.
અને હોબ્સ માટે આ માત્ર એક રાજકીય ઘટના નહોતી, એક વ્યક્તિગત આઘાત હતો.
એમણે તો આ બધું નજરે જોયું હતું. રાજા અને સંસદ વચ્ચેની લડાઈ, ધર્મના નામે થતી હત્યાઓ.
હા, અને અંતે રાજા ચાર્લ્સ પ્રથમનો શિરોચ્છેદ, આ વ્યવસ્થાનો સંપૂર્ણ વિનાશ હતો. હોબ્સ પોતે આ યુદ્ધથી બચવા પેરિસ ભાગી ગયા હતા.
એમણે કહ્યું હતું ને કે હું અને ભય જોડિયા જન્મ્યા હતા.
બરાબર. આ ઊંડો ભય જ એમની રાજકીય વિચારધારાનું પ્રેરક બળ બન્યું. તેમને એક એવા સિદ્ધાંતની શોધ હતી જે ધર્મ અને સંદેહના આ દલદલથી પર હોય, એકદમ નક્કર અને અતૂટ.
તો આટલી મોટી અંધાધૂંધી અને ભયના માહોલમાં, જ્યાં જૂના બધા પાયા તૂટી ગયા હતા, ત્યાં હોબ્સે આ નવો અતૂટ પાયો ક્યાં શોધ્યો? નવા કોઈ ધર્મ કે દર્શનમાં?
નહીં, પણ ગણિતમાં. આ જ વાત સૌથી રસપ્રદ છે.
હા, એકદમ.
કહેવાય છે કે હોબ્સ એકવાર એક પુસ્તકાલયમાં ગયા અને ત્યાં યુક્લિડની એલિમેન્ટ્સ નામની ભૂમિતિની ચોપડી ખુલ્લી પડી હતી.
ઓકે.
તેમણે એક પ્રમેય વાંચ્યો અને કહ્યું, આ અશક્ય છે. પણ પછી જ્યારે તેમણે શરૂઆતની વ્યાખ્યાઓથી લઈને તાર્કિક દલીલોની આખી શૃંખલા જોઈ ત્યારે તેમને ખાતરી થઈ ગઈ.
એક યુરેકા મુમેન્ટ જેવો અનુભવ.
બિલકુલ. તેમને લાગ્યું કે જો આ પદ્ધતિથી આટલા જટિલ ભૌમિતિક સત્યો નિર્વિવાદપણે સાબિત કરી શકાતા હોય તો રાજનીતિના સત્યો કેમ નહીં?
આ જ પદ્ધતિને વિશ્લેષણાત્મક સંરચનાત્મક કહેવામાં આવે છે, ખરું ને? મેં સાંભળ્યું છે કે ઘડિયાળની ઉપમા આને સમજવા માટે શ્રેષ્ઠ છે.
હા, ચોક્કસ, એ ઉપમા એકદમ યોગ્ય છે. કોઈ ઘડિયાળ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે તમે શું કરશો?
પહેલા એને ખોલીને એના દરેક ભાગને અલગ કરીશ, સ્ક્રૂ, ગિયર વગેરે.
બરાબર, આ છે વિશ્લેષણ, એટલે કે રેઝોલ્યુશન. પછી તમે દરેક ભાગને સમજશો અને અંતે તમે તે બધા ભાગોને પાછા જોડીને સમજી શકશો કે આખી ઘડિયાળ કેવી રીતે સમય બતાવે છે. આ છે સંરચના, એટલે કે કોમ્પોઝિશન.
તો હોપ્સે રાજ્યને એક મોટી ઘડિયાળ તરીકે જોયું અને તેને તેના નાનામાં નાના ભાગમાં વિભાજિત કર્યું.
અને એ નાનો ભાગ એટલે કોણ?
વ્યક્તિ.
એકદમ સાચું. અને અહીં તેમણે બીજું ક્રાંતિકારી પગલું ભર્યું. તેમણે કહ્યું કે મનુષ્ય કોઈ દૈવી આત્માવાળો જીવ નથી, પણ એ જટિલ મશીન છે જે ભૌતિક નિયમોથી ચાલે છે.
અને આ મશીન કેવી રીતે ચાલે છે?
બે મૂળભૂત ગતિઓથી. ઈચ્છા, જે વસ્તુઓ આપણને આનંદ આપે છે તેની તરફ જવાની ગતિ, અને અણગમો, જે વસ્તુઓ આપણને પીડા કે નુકસાન પહોંચાડે છે તેનાથી દૂર ભાગવાની ગતિ.
એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. તો શું સારું અને ખરાબ જેવી નૈતિક બાબતોનું કોઈ સાર્વત્રિક અસ્તિત્વ નથી?
નથી.
એ માત્ર આપણી વ્યક્તિગત પસંદ નાપસંદ છે?
અત્યંત વિવાદાસ્પદ વિચાર. પણ હા, હોબ્સ માટે સારું એટલે જેની આપણે ઈચ્છા કરીએ છીએ અને ખરાબ એટલે જેનાથી આપણને અણગમો છે. બસ આટલું જ.
આ તો નૈતિકતાના સમીકરણમાંથી ઈશ્વરને સંપૂર્ણપણે દૂર કરી દે છે.
બિલકુલ. અને આ જ પાયા પરથી તેમણે પોતાના રાજકીય દર્શનનું નિર્માણ કર્યું. એક એવી વ્યવસ્થા જે કોઈ ધાર્મિક માન્યતા પર નહીં, પણ માનવ સ્વભાવના આ વૈજ્ઞાનિક વિશ્લેષણ પર આધારિત હોય.
ઠીક છે, તો આપણે ઘડિયાળને ખોલી નાખી છે. આપણે તેના સૌથી નાના ભાગ એટલે કે વ્યક્તિને એક ઈચ્છા અને અણગમમાંથી ચાલતા મશીન તરીકે સમજી લીધો છે. હવે હોબ્સ આ બધા મશીનોને એક સાથે મૂકે છે, પણ કોઈ સરકાર કે નિયમ વગર.
અને અહીંથી તેમના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ ગેરસમજ પામેલા વિચારનો જન્મ થાય છે, પ્રકૃતિની અવસ્થા.
ગેરસમજ એ અહીં મુખ્ય શબ્દ છે, કારણ કે મોટાભાગના લોકો માને છે કે હોબ્સ આદિમાનવોના સમયનું વર્ણન કરી રહ્યા છે.
પણ રિચાર્ડ ટકનું સંશોધન આપણને એકદમ અલગ દિશામાં લઈ જાય છે. ટકની મુખ્ય દલીલ એ છે કે હોબ્સ જ્યારે બધાની વિરુદ્ધ બધાનું યુદ્ધની વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ કોઈ કાલ્પનિક ભૂતકાળનું નહીં, પણ
એમના પોતાના સમયની વાસ્તવિકતાનું.
હા, અને આજના સમયની પણ એક જીવંત વાસ્તવિકતાનું વર્ણન કરી રહ્યા હતા.
અને એ વાસ્તવિકતા કઈ છે?
આંતરરાષ્ટ્રીય સંબંધોની દુનિયા.
ઓ,
જરા વિચારો, દેશોની વચ્ચે શું કોઈ વિશ્વ સરકાર છે? કોઈ વૈશ્વિક પોલીસ છે જે નિયમો તોડનાર દેશને સજા કરી શકે?
ના, નથી.
દરેક દેશ પોતાના હિત માટે કામ કરે છે. દરેક દેશ બીજા દેશ પર શંકાની નજરે જુએ છે. આ જ તો હોબ્સની પ્રકૃતિની અવસ્થા છે.
વાહ, આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે.
તે વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ સાર્વભૌમ રાજ્યો વચ્ચે સતત ચાલતી રહે છે.
એટલે પ્રકૃતિની અવસ્થા એ કોઈ ઇતિહાસનો તબક્કો નથી, પણ રાજ્યો વચ્ચેની કાયમી સ્થિતિ છે, જ્યાં ભારત, ચીન, અમેરિકા જેવા દેશો સતત એકબીજા સાથે સ્પર્ધા અને અવિશ્વાસના માહોલમાં જીવી રહ્યા છે.
બિલકુલ. અને હોબ્સે આ યુદ્ધના ત્રણ મુખ્ય કારણો પણ આપ્યા હતા. પહેલું, સ્પર્ધા.
મર્યાદિત સંસાધનો માટેની હરીફાઈ.
હા, તેલ, પાણી, બજારો. બીજું, અવિશ્વાસ. મને ખબર નથી કે તમારો ઈરાદો શું છે, એટલે મારા પોતાના બચાવ માટે મારે તમારા પર હુમલો કરવો પડી શકે છે.
તમે મારા પર કરો તે પહેલા.
બરાબર. અને ત્રીજું, પ્રતિષ્ઠા, શક્તિ અને સન્માન માટેની લાલસા.
આ ત્રણેય પરિબળો આજે પણ આંતરરાષ્ટ્રીય રાજનીતિને ચલાવે છે.
એકદમ.
આ નવી સમજ સાથે હવે લેવિયાથન બનાવવાનો તર્ક વધુ ઊંડો અને સ્પષ્ટ લાગે છે. તે માત્ર ઘરેલું ગુંડાગીરી રોકવાનું ઉપાય નથી.
ના, એ આ ખતરનાક આંતરરાષ્ટ્રીય જંગલમાં ટકી રહેવાની એક રણનીતિ છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો.
હોબ્સ માટે એક મજબૂત અને એકીકૃત રાજ્ય બનાવવાનો મુખ્ય હેતુ જ આ હતો.
હા, લોકો એકબીજા સાથે સામાજિક કરાર કરીને પોતાની સત્તા એક શાસકને સોંપે છે, જેથી એક કૃત્રિમ માણસ એટલે કે રાજ્યની રચના થઈ શકે.
અને આ રાજ્ય એટલું શક્તિશાળી હોવું જોઈએ કે દેશની અંદર કોઈ તેને પડકારી ન શકે,
અને દેશની બહાર તે બીજા રાજ્યોનો સામનો કરી શકે.
પણ
અહીં જ એ ક્લાસિક પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે બધી જ સત્તા એક વ્યક્તિ કે સંસ્થાને આપી દઈએ તો એ વાતની શી ગેરંટી કે તે શાસક પોતે જ એક અત્યાચારી રાક્ષસ નહીં બની જાય?
આ હોબ્સની વિચારધારાનો સૌથી મોટો પડકાર છે અને એનો જવાબ ખૂબ જ વ્યવહારિક અને કદાચ થોડો કઠોર છે.
શું કહે છે હોબ્સ?
હોબ્સ કહેશે કે હા, એક ખરાબ શાસક હોવાનું જોખમ છે, પણ તે જોખમ સંપૂર્ણ અરાજકતા અને ગૃહયુદ્ધના ભય કરતાં હંમેશા ઓછું છે.
ઓકે.
એક અત્યાચારી શાસક હેઠળ કદાચ અમુક લોકો દુઃખી થશે, પણ ગૃહયુદ્ધમાં તો આખો સમાજ જ નષ્ટ થઈ જાય છે. ઓછામાં ઓછું શાસક હેઠળ નિયમો તો હોય છે, ભલે તે કડક હોય.
અને સત્તાના વિભાજન વિશે તેમનો શું મત હતો? જેમ કે રાજા અને સંસદ વચ્ચે, કે પછી રાજ્ય અને ચર્ચ વચ્ચે સત્તા વહેંચવી.
હોબ્સ માટે સત્તાનું વિભાજન એ ગૃહયુદ્ધનું સીધું આમંત્રણ હતું,
કારણ કે એમણે ઇંગ્લેન્ડમાં આ જ થતું જોયું હતું.
બરાબર. જો સત્તા બે જગ્યાએ કેન્દ્રિત હોય તો સંઘર્ષ નિશ્ચિત છે. તેથી સાર્વભૌમ સત્તા સંપૂર્ણ અવિભાજ્ય અને અંતિમ હોવી જોઈએ.
આ જ કારણ સર તેમણે ધાર્મિક સત્તાને પણ રાજ્યની સત્તા હેઠળ મૂકવાની હિમાયત કરી.
હા, કારણ કે ધર્મના નામે થતા વિવાદો જ ગૃહયુદ્ધનું સૌથી મોટું કારણ હતા. શાંતિ અને સુરક્ષા સર્વોપરી છે, બાકી બધું પછી આવે છે.
ચાલો આ બધી ચર્ચાને આજના સમયમાં લાવીએ. 400 વર્ષ પછી પણ હોબ્સના વિચારો આટલા પ્રાસંગિક કેવી રીતે રહી શકે છે?
આંતરરાષ્ટ્રીય સંબંધોનો યથાર્થવાદી એટલે કે રિયલિસ્ટ સિદ્ધાંત, જે દલીલ કરે છે કે દેશો નૈતિકતાથી નહીં પણ સ્વહિત અને શક્તિની લાલસાથી પ્રેરાયા છે,
તે મૂળભૂત રીતે હોબ્સના વિચારો પર જ આધારિત છે.
બિલકુલ. જ્યારે આપણે દેશો વચ્ચે શસ્ત્રોની હોડ, વ્યાપાર યુદ્ધો કે સરહદી વિવાદો જોઈએ છીએ, ત્યારે આપણે હોબ્સની પ્રકૃતિની અવસ્થાને જોઈ રહ્યા હોઈએ છીએ.
અને સ્વતંત્રતા વિરુદ્ધ સુરક્ષાની ચર્ચા પણ ક્યારેય જૂની નથી થતી. આજના ડિજિટલ યુગમાં આ વધુ જટિલ બની છે.
એકદમ. આતંકવાદી હુમલાઓ પછી સરકારો દ્વારા કરવામાં આવતી નાગરિકોની જાસૂસી હોય, કે પછી કોવિડ જેવી મહામારી દરમિયાન લાદવામાં આવતા લોકડાઉન,
હા, અને નિયંત્રણો,
આ બધા હોબ્સના મૂળભૂત પ્રશ્નોના આધુનિક સ્વરૂપો છે. સમાજ તરીકે આપણે સુરક્ષા માટે આપણી કેટલી સ્વતંત્રતા જતી કરવા તૈયાર છીએ?
અને આ પસંદગી ક્યારે સરળ હોતી નથી. તમે નિષ્ફળ રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો, શું કોઈ નક્કર ઉદાહરણ છે?
ચોક્કસ. 1990ના દાયકામાં સોમાલિયા કે તાજેતરના વર્ષોમાં સીરિયાના કેટલાક વિસ્તારો જુઓ,
જ્યાં કેન્દ્રીય સરકારનું પતન થયું.
હા, પરિણામ શું આવ્યું? જુદા જુદા લડાયક જૂથોનું શાસન, કાયદા અને વ્યવસ્થાનો અભાવ અને જીવન ટકાવી રાખવા માટેનો રોજિંદો સંઘર્ષ.
એ જ દયનીય પશુવત અને ટૂંકા જીવનની વાસ્તવિકતા.
બરાબર. તે આપણને શાંતિના નાજુક સ્વભાવ અને એક સ્થિર સરકારના મહત્વની યાદ અપાવે છે, જે આપણે ઘણીવાર સામાન્ય માની લઈએ છીએ.
તો રિચાર્ડ ટકની દ્રષ્ટિએ હોબ્સને સમજ્યા પછી આખી છબી ખરેખર બદલાઈ જાય છે. તે માત્ર એક નિરંકુશ રાજાશાહીના પ્રચારક નહોતા.
ના, એનાથી ઘણું વધારે.
પણ એક અત્યંત ઊંડા અને વ્યવસ્થિત વિચારક હતા, જેમણે રાજનીતિને ભય અને અનિશ્ચિતતાના વાદળોમાંથી બહાર કાઢીને વિજ્ઞાનના નક્કર પાયા પર સ્થાપિત કરવાનો એક સાહસિક પ્રયાસ કર્યો.
તેમની દલીલનું મુખ્ય સાર એ છે કે આપણે ઘરેલું રાજકારણ અને આંતરરાષ્ટ્રીય રાજકારણને અલગ કરીને જોઈ શકતા નથી. બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
એટલે કે એક દેશની આંતરિક સ્થિરતા તેની બાહ્ય સુરક્ષા પર આધાર રાખે છે,
અને બાહ્ય સુરક્ષા તેની આંતરિક એકતા પર. ભલે આપણે તેમના નિરંકુશ સત્તાના ઉકેલ સાથે સંમત ન હોઈએ,
પણ સંઘર્ષના કારણોનું તેમનું નિદાન આજે પણ એટલું જ સચોટ છે.
હા, સ્પર્ધા, અવિશ્વાસ અને પ્રતિષ્ઠાની લાલસા એ આજે પણ એટલું જ ધારદાર છે.
આ સમગ્ર ચર્ચા આપણા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છોડી જાય છે. આજના વૈશ્વિકીકરણના યુગમાં, જ્યાં દેશો વ્યાપાર, ટેકનોલોજી, પર્યાવરણ જેવા મુદ્દાઓ પર એકબીજા સાથે જોડાયેલા છે, શું આપણે હજી પણ રાષ્ટ્રો વચ્ચેની હોબ્સની પ્રકૃતિની અવસ્થામાં જીવી રહ્યા છીએ?
એ પછી આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા આપણે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી શકીએ છીએ?
અને શું કોઈ વૈશ્વિક લેવિયાથન બનાવવાનો વિચાર શક્ય છે, કે પછી તે પોતે જ એક ખતરનાક કલ્પના છે? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.